palavra de sabedoria. A roxa, rutiu para a cabeça. Para ser malhado, a vida é o karma lá cresce, mata pani leva cresce. Sari mat, fil, sari. Bala, aí a vida se o que eu te cago, mas o que eu te cago lá, એટલે કહે છે કે ખીર ખાવાની તો પરમ ઈચ્છા હતી, મારી સામે જીત કરીને રંધાવી છે. એટલે કે અડધી વરાવી દો. અડધી વરાવવા માટે હાથથી અંદર જીતી કરે છે. એને એ બુદ્ધિ પણ નથી કે ખીરની અંદર લીટી દોરવાથી બે ભાગલા નથી ફરી જવાની. એટલો અભૂત છે, એટલો નિર્દોષ બાળક છે, પણ ભાવ છે કે આવો અવસર ક્યાંથી વાળાથી રહી જશે. ખાલી માંથી તે તમામ પાત્રમાં વરાવી ખુશ ખુશ થઈ ગયો છે કે રોજ હું વિનંતી કરતો તમે નતા લેતા, આજે સામેથી મારા ઘરે આવ્યા છે, મને લાભ મળે. વૃત્તિને મલી ન થવાની, દ્વેષ ન જન્મે, રોષ ન જન્મે, અને ખુશ આનંદ અનુમોદના અંદરથી પેદા થઈ મહાવે છે. જુએશ કા બાળક તો થાળી કાપી રહ્યો છે. આટલી બધી ખીર બનાવી હતી, બધી ખાઈ ગયો ને હજુ પણ ભૂખ્યો છે. એને ખબર નથી કે શું કરવું. યોગાનુયોગ એ જ વખતે બાળકનું મૃત્યુ થાય છે. માતાને એટલો સંતોષ છે કે એની ઈચ્છાને પૂર્ણ કરી. શું બન્યું છે માતાને ખબર નથી, પણ જે શુભ વૃત્તિ હતી, જે શુભ ભાવ હતા, રોષ રહિતનો ભાવ હતો, એ ભાવથી જે કર્મ બાંધ્યું એ બીજા ભાવની અંદર શાલી પત્ર બનાવ્યો. સંપત્તિનો સ્વામી સંપત્તિના શિખર ઉપર બેસાડી દેખનારા કઈ વસ્તુ વરાવી એમ કે વૃત્તિ મળી નથી. એટલે કહું કે રહ્યું સ્વરૂપ અને વૃત્તિનું લયું વ્રત અભિમાન. આપણે શું કરીએ છીએ, નામે એવું વ્રત કરીએ અને કહીએ કે આ બધા તો ખાય છે, મેં એકાશો કર્યો, મેં ઉપવાસ કર્યો, અભિમાન. આજે બીજ મળતાવાનું છે. ધર્મ અને એ શીખવાડે છે કે રોષ ઉત્પન્ન ન થાય, વૃત્તિ મંદિર ન થાય, દ્વેષ ઉત્પન્ન ન થવો જોઈએ, અવસર એવો આપવો જોઈએ મનની અંદર કે આ બધા જ સાધનિક ભાઈઓ અને બહેનો છે, સ્વાધ્યાય કરવા આવ્યા છે. એનાથી બધું અપભાગ્ય કયું, એમાંથી એક વાક્ય સાંભળી જશે અને એ સ્પર્શી જશે, એક વાક્ય જીવન ધન્ય બની જશે. અને મારું જે કાંઈ પણ યજ્ઞથી એમાં યોગદાન છે એ રત્ન પકડશે. જમીનમાં હું આજે મોતીના બીજ વાવું છું ને એમાંથી રત્નો ઉગી નીકળશે, જે એના કરશો તે ભવિષ્યમાં મળશે. અને એના કરવા માટે કહું કે તમે કરો નહીં તો કાંઈ નહીં, પણ કોઈની ચિંતા ન કરતા. જે કરે છે એને અનુમોદના કરે છે. આ દ્વેષ નહીં હોય તો જ અનુમોદના થશે, મનની અંદર રોષ નહીં હોય તો જ અનુમોદના થશે, નહીં તો મનની અંદર અનેક પ્રકારના સંકલ્પ અને વિકલ્પોની માયાજાળ સતત ચાલુ જ રહ્યા કરશે. મલિન વૃત્તિઓને દૂર કરવાની છે દ્રઢ પ્રહારી. બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે, કહે છે કે દ્રઢ પ્રહારી કેટલા કેટલી બધી હત્યા કરીને પહોંચ્યો છે જંગલની અંદર. ગુરુ મહારાજે ઉપદેશ આપે છે, દ્રઢ પ્રહારી બહુ હત્યા કરી છે, એણે સ્ત્રી હત્યા કરી છે, બાળ હત્યા કરી છે, બ્રહ્મ હત્યા કરી છે, તે સૌથી મોટામાં મોટી કહેવાય એવી તમામે તમામ હત્યા કરીને ચક્કરમાં ભાગતો ભાગતો પહોંચ્યો છે. મારા સાહેબના ચરણોમાં આવી રીતે બચાવો મને, હું અત્યારો છું. સમતાના પાઠ શીખવે છે, દીક્ષા લીધા પછી પોતાના મનને કેવી રીતે શુદ્ધ કરવો એના એના ભાવ શુદ્ધ વૃત્તિ જે બની નથી, જે વૃત્તિ કે દેવતા જ ક્રોધ થઈ જતો હતો, અંદરથી મારું કે મારું એવો ભાવ ઉત્પન્ન થતો હતો. રોષ દોષ, આ દોષથી બની દોષના ઢગલાઓની અંદર ધક્કાયેલો એવો આત્મા હતો. બહુ પાપ કર્યું, આનાથી મોટું બીજું કોઈ આ દુનિયાની અંદર પાપ નથી, એવા બધા પાપ નહીં કરી નાખ્યા છે, આવા પાપો કરી નાખ્યા છે. હવે એનાથી મારે મુક્ત થવું છે. એવી રીતે મુક્ત થવાય, યાદ આવ્યા કરે છે, યાદ આવ્યા કરે છે કે મેં આ પાપ કર્યા છે. એટલે કહે છે પછી અંદર સંકલ્પ કરે છે કે જે જગ્યાએ મેં સૌથી પહેલા પેલા બ્રાહ્મણની હત્યા કરી, ત્યાર પછી બ્રાહ્મણની પત્નીની હત્યા કરી, બાળકો રડતા હતા તો બાળકોની હત્યા કરી નાખી, અને ગાય એ ગાયની પણ હત્યા કરી નાખી. આ બધાની હત્યા જે જગ્યાએ કરી હતી ત્યાં જવું, ત્યાં જઈને ઉભો રહો, કાયમ સજ્યા. હવે મારા મનની અંદર આ વૃત્તિ છે, એ વૃત્તિ ઘુસાઈ જવી જોઈએ, મને યાદ ના આવવું જોઈએ કે મેં આવું પાપ કર્યું હતું. સાધુ બનીને ત્યાં આવ્યા છે, લોકોએ કહ્યું કે આ તો કેટલો અત્યારો છે, ટોંગી છે કે આટલી બધી હત્યા કર્યા પછી હવે સાધુ વેશ ના આવે, મારો એને મારો. આ નિમિત્ત મળ્યા, જો તમે કે નિમિત્ત કેવું છે, રોષ ઉત્પન્ન કરનાર છે, દોષ ઉત્પન્ન કરનાર છે, ક્રોધ ઉત્પન્ન કરનાર છે, તમામ પ્રકારના ખરાબ વિચારો ઉત્પન્ન કરનાર એ સ્થિતિ છે. ત્યારે એક જ વાત મનની અંદર વિચારે છે, એટલે ખોટું કર્યું છે, એનું પરિણામ તો આ જોઈએ છે, આના સિવાય બીજું પરિણામ કયું હોય શકે. લોકો જે કરી રહ્યા છે તે ઉચિત કરી રહ્યા છે, મેં એને રંજાડ્યા છે, મેં એને દુઃખી કર્યા છે, અને એ દુઃખી કર્યા છે એનું પરિણામ કરે હું ભોગવીશ નહીં તો મારું પાપ ધોવાશે કઈ રીતે. ધીરે ધીરે લોકોને કરવું છે, આપણે તો માગીએ છીએ અને એને પીડા આપીએ છીએ, આપણે જરાય પ્રતિકાર કરતો નથી. કાયમ સદ્યાની અંદર જ ઉભો છે, અને કેવી મહાનતા છે. થોડા દિવસ પછી લોકોએ મારવાનું બંધ કર્યું, હવે પગે લાગવામાં મને સંકલ્પ કર્યો હતો, મનની અંદર દ્રઢ સંકલ્પ કર્યો હતો કે જે દ્રઢ પ્રહારી મારું નામ પડ્યું હતું, આ દ્રઢતાથી ક્રૂરતાથી પ્રહાર કરીને મનુષ્યોને મારી નાખનાર આ મહાપાપી છે, એ મહાપાપીના મનની અંદર એક જ ભાવ છે કે મારી અંદર આ પાપના વિચારો ઘુસાઈ જવા જોઈએ, અને એ ઘુસાવા માટે જ્ઞાન કરી છે અને ઘુસાયા. આત્મા પવિત્ર બની ગયો, વૃત્તિઓ નિર્મળ બની ગઈ, અને ત્યારે વ્રતનું આપણે મનની અંદર ગૌરવ લઈએ તો એ વ્રતનું ગૌરવ આપણને મોક્ષ પહોંચાડે. બાકી વૃત્તિઓના સ્વરૂપને સમજ્યા વગર વ્રતનું અભિમાન લઈએ તો એનાથી કર્મો ખપવાને બદલે કર્મનો દંડ થાય છે. દ્વેષ, દ્વેષ અહીંયાનો અર્થ કરે છે અપ્રીતિ, વિચારોની અપ્રીતિ ઉત્પન્ન થાય છે. જાત જાતના વિચારો આપણે કરીએ છીએ, એ વિચારોની અંદર પડેલો રાગ, એ વિચારોની અંદર પડેલી વૃત્તિઓ, એ વિચારોની અંદર પડેલા ભાવો, એના કારણે બીજા પ્રત્યે દ્વેષ કરે છે. આ દ્વેષના જુદા જુદા પર્યાય દ્વારા દ્વેષને બહુ સ્પષ્ટ કરી રહ્યા છે. દ્વેષ કોને કહેવાય? દ્વેષ હું કરું છું, એ દ્વેષ શું છે? આપણે જયારે દ્વેષ કહીએ છીએ ત્યારે મન આપણું ચાલાક છે અને મન ચાલાકી કરે છે કે આવું તો કરવું જ જોઈએ, આવું કરીશું તો આપણે આવું કરવું જ જોઈએ. જ્યાં સુધી આપણને એ બોધ નહીં થાય કે આ બધું જ કર્મને આધીન છે, કોઈ શા માટે મને હેરાન કરે, કોઈ શા માટે મને ગાળે, માત્ર અને માત્ર મેં કોઈને રચાયા હોય, મેં કોઈના અપશબ્દો દીધા હોય તો જ મને અપશબ્દો કોઈ આપે. આ એક સનાતન નિયમ છે શાસ્ત્ર. મારે દ્વેષ નથી કરવો. શ્રી કૃષ્ણ વાસુદેવે દ્વેષ કર્યો સૈયા પાલક ઉપર, કારમાં શિશુ રોડા આવ્યું, શિશુ પાલક મરી ગયો, કર્મ બધા એ હૃદયમાં આવ્યું છે શંકરના ભાવમાં, કારમાં જિલ્લા કરવા. કેટલી ભયંકર પીડા છે કે વૈદ્ય જયારે એમના કામમાંથી કેટલા ખેંચ્યા અને એક ચીજ નીકળી, એક ભયંકર ચીજ નીકળી, પરમાત્માના દુઃખમાંથી ચીજ નીકળી અને પર્વતમાંથી રાળ પડી ગઈ. કેટલી ભયંકર વેદના હશે! કહેવાનો મતલબ એટલો જ છે કે જે દ્વેષ એક બહુ આચર્યો એનો ઉદય શંકર, કર્મ છે કોઈને છોડતું નથી, દ્વેષ કોઈને મૂકતો નથી. માત્ર ભાવ એવો કેળવવાનો છે કે મારે શા માટે દ્વેષ કરવો. આ જે મનુષ્ય જન્મની યાત્રા છે એ 100 વર્ષ, અને હું આ સંસ્કારની અંદર પરિભ્રમણ કરી રહ્યો છું કેટલા કાળથી, અનાદિકાળથી. અનાદિકાળના જે સમય છે, સમયની તુલનામાં આ 100 વર્ષ એ તો એક નાનકડા બિંદુ જેવું છે. તમારે શા માટે સારી રીતે જીવવું નહીં? શા માટે હું મૈત્રી ભાવ ન કરું? શા માટે એને પણ ક્ષમા ન આપું? મારા જીવને દ્વેષની કાળીમાંથી મલિન કરીને મારા જીવની અંદર દ્વેષના ભાવો રાખી મારે મલિન નથી થયું, કર્મ છોડતું નથી. કર્મ તો અંદર પડી રહેશે, એને જો ખપાવ્યું નહીં હોય એ ફરી 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 એ તો વધુ પ્રબળ બનતું જાય છે. જેમ જેમ સમય વીતતો જાય છે કર્મબદ્ધ થયા નથી, એને વહેલામાં વહેલી શકે ખપાવવાની વાત છે. એટલે કહું કે ખાવેલી શબ્દીને સભે દિવાળ સમજતુને નીતિને જન્મ ભૂલીએ છું વ્યય. શિવમસ્તુ સર્વ જગત, આખા જગતનું કલ્યાણ થાવ. મારે એક જ ભાવ છે કે આ જગતના તમામે તમામ જીવોનું કલ્યાણ થાવ. બસ મારા મતે દરેક ભાવ છે, ભાવના છે. ભાવે ભાવના ભાવી, ભાવે દિવ્યતા, ભાવે દિનવર પૂજીએ, ભાવે દિવર ભાવના ભાવતા ભાવતા અનેક લોકો થઈ ગયા. એ ભાવનાના ઉત્પાદની અંદર દ્વેષના લેખુના ટીફા મારે નથી નાખવા. દ્વેષ કરીશ તો પરિસ્થિતિ એવી થશે કે હું સરોવરના કિનારે પહોંચીને તરત લાગી તે પણ તરસ્યો પાછો કરીશ. આ તરસ છીપાવી છે તો દ્વેષ મુક્ત થવાનો છે, દ્વેષથી રહીત થવાનો. આ જૈન ધર્મનો સિદ્ધાંત છે. જૈન ધર્મ આ શીખવાડે છે કે તમે મિત્ર સાથે ક્ષમા કરો છો, મિત્ર સાથે ક્ષમાનો ભાવ રાખો છો, પણ શત્રુ પ્રત્યે પણ ક્ષમાનો ભાવ જ રાખવાનો છે. શત્રુને પણ ક્ષમા આપતા શીખો. શત્રુ પણ જીવ છે અને એ જીવ સમય અને સંજોગે આ ભીત થઈ જાય. કદાચ કઈ ખોટું કરે તો શું થાય છે? સમય અને સંજોગ એના કારણે કઈ ખોટું કરે તો એનો વાંક નથી, વાંક કરું છે. કોનો વાંક છે? બરોબર છે. સમય અને સંજોગો કે તમે પણ એ સમય અને સંજોગોમાં અટવાયા તો આપણે પણ એવી જ વૃત્તિ, એવા જ કર્મો, એવી જ પ્રવૃત્તિ કરીશું. એટલે પરમાત્માએ કહ્યું કે પાપ ખરાબ છે, પાપી ખરાબ નથી. પાપને છોડવાનું છે. પાપી પ્રત્યે દ્વેષ કરશો તો રાગ અને દ્વેષનું ચક્ર છે એ નિરંતર ચાલ્યા કરશે. એટલે રોજ રાત્રે સુતા પહેલા ભાવ એ ભાવવાનો છે કે આજના દિવસ દરમિયાન અને ભૂતકાળ વિસ્તર મારે તેની તેની સાથે રાગ દ્વેષ થયા છે તે તમામ સમાવું છું, મુક્ત થઉં છું. મારે સુતા પહેલા આ ચોપડો, મારા આત્માનો ચોપડો ચોખ્ખો કરવો છે. એ ચોખ્ખો થશે તો ભક્તિ, એ ચોખ્ખો થશે તો સ્વાધ્યાય, એ ચોખ્ખો થશે તો તપ નિર્મળ થશે. નહીં તો જૂની કોટનની અંદર રહેલો દારૂ એની અંદર છું, નવો દારૂ નાખશો તો એ પણ મલિન થયા વગર રહેશે. એટલે દ્વેષને અહીંયા દ્વેષરૂપે માને છે, અપ્રીતિને દ્વેષરૂપે માને છે. પર પરિવાર આ એક આપણા મનની અંદર પડેલી એક સહજ વૃત્તિ છે. અને ખાસ કરીને ભારતીયોની અંદર આ વૃત્તિ પડેલી છે. બીજાની ચિંતા કરવી, બે ભેગા થયા એટલે શું કરીએ છીએ આપણે? ત્રીજાની નિંદા શરૂ થઈ જાય. પેલાએ આમ કરી તું, પેલાએ આમ નતું કર્યું, પેલા તમે આમ કર્યું તું, તો એ સમજ્યો નહીં. પેલાએ આમ કરી નાખ્યું, પેલી બેને આમ કરી નાખ્યું, પેલા બેને આમ કરતા હતા. અને આ નિંદાનો રસ મનુષ્યને એટલો બધો પ્રિય છે કે નિંદાની અંદર સમય ક્યાં વીતી જાય છે એ ખબર પડતી નથી. હું મહાન છું એમાંથી બીજા પ્રત્યેની નિંદા કરતા છે. એક સવારે એક કાફલો ફજની યાત્રાએ જઈ રહ્યો હતો અને એમાંથી એક માણસ સવારમાં વહેલા ઉઠીને ગુરુ પાસે આવીને કહે છે, ગુરુજી આજે તો રાત્રે જે નમાજ પડવાની હતી એમાં કેટલાય લોકોએ નમાજ નથી પડી. પર પરિવાર બીજાની ચિંતા. ગુરુએ કહ્યું કે તું પણ સૂર્યો સૂતો રહ્યો તો સારું થાય. તે કરી છે અને બીજાએ નથી કરી એવું કહેવાનો તારો ભાવ છે? બીજાની નાની એવી પણ સુંદર ક્રિયા એને આપણે અનુમોદનાથી એના ઉખાણ કરવાના અને એમાંથી પેલાના ઉત્સાહ જમે. એક નાનકડો છોકરો પિતા પાસેથી વિનય શીખ્યો છે કે વિનય એટલે બીજું કશું હતું મને નથી, સાસુ નથી આવડતું, કશું નથી આવડતું. બાપાએ એમ કીધું કે બેટા ખોકાને માન આપવું એમ સાંભળી નહીં છે, તારાથી જે મોટા હોય એને પગે લાગવું, એનું વચન પાડવું, esse que é o era uma vida para mim cair que estava fazendo o trato é o sutra era o belo assim aí belo pra cross que ele está passando na época o que vire em pauta e sabe o vire em vata e quando ele se liga ali ele quer dizer que vire em bomba e vata અને વિનય એટલે વિનમ્ર વિનમ્રતા બીજાના નાના સરખા ગુણને જોઈને અંદરથી ભાવ ઉત્પન્ન થવો અંદરથી એવો ભાવ ઉત્પન્ન થવો કે સરસ તમે આવ્યા ચલો આવો અદભુત દિવસ આજે ઉઠી ગયો આ બાળક દેશમાં પિતા પાસે જે આટલું સમજ્યું છે પિતાનો વિનય કરવા લાગે છે પિતાજી એક વાર નગરશેઠ પાસે જાય છે અને નગરશેઠ નો વિનય કરે છે પિતાજી એટલે એ સમયે પેલો બાળક પૂછે છે કે સાથે બાળકને લઈને આવે છે બાળક પૂછે છે કે પિતાજી તમારા કરતા નગરશેઠ મોટા બધા હોતા એનો વિનય કરવો જોઈએ આ નગરશેઠ એક વાર મંત્રીના ઘરે ગયા મંત્રીનો વિનય કરે છે પેલો બાળક આ જોઈને કહે છે નગરશેઠને કે નગરશેઠ આ મંત્રી મોટા તમારાથી તો કહા મંત્રીનો વિનય કરે છે મંત્રી એક વાર શ્રેણી મહારાજાની પાસે જાય છે શ્રેણી મહારાજાનો વિનય કરે છે કે પૂછે છે કે શ્રેણી મહારાજા મોટા તો કહા શ્રેણી મહારાજાનો વિનય કરવા લાગે છે અને શ્રેણી મહારાજા એક વાર ભગવાન પાસે પહોંચીને ભગવાનનો વિનય કરે છે શ્રેણીને પૂછે છે પેલો બાળક કે આ ભગવાન મોટા છે કે આ ભગવાન તો દેવાદી દેવ છે અને પરમાત્માના ચરણોની અંદર વિનય યુક્ત થઈને સમર્પિત થઈ જાય છે એક નાનકડી વાત એક બાળકને પિતા પાસેથી જાણવા મળી વિનયથી અને પહોંચી ગયો છે એક પરમાત્મા વિનયનો બીજો વિરોધી ગુણ છે વિરોધી તત્વ છે એ અહંકાર છે અને અહંકાર જ્યાં પડ્યું છે ત્યાંથી આપણે મુક્ત નથી થતા આપણે અંદર અહંકાર પડે છે અહંકાર પડ્યો છે એટલે પરપરી વાત કરીએ છીએ બીજાની નિંદા કરીએ છીએ બીજાએ શું કર્યું એ જોવાય છે આપણે શું કર્યું એનો વિચાર આપણે કરતા આપણ તરફ આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે પણ એટલા જ વલી નથી મને પર પરિવાર બીજાની નિંદા કરવાનો કોઈ અધિકાર નથી એટલે કહે છે કે બીજાના દોષોને જોવા ઉત્કીર્ણ કરવું એટલે એને એના દોષોની જ વાત કર્યા કરવી એના જ દોષો જોવા આ પર પરિવાર છે અને પર પરિવાર એ દ્વેષ છે અને દ્વેષના કારણે સંસારનું ચક્ર ચાલ્યા કરે છે મત્સર પરક્રોહીએ વૈરાગ્ય શતક લખી છે આપણે ગઈકાલે પરક્રોહની સામગ્રી વાત કરી હતી એને ત્રણ શતકો લખ્યા એમાંનું એક વૈરાગ્ય શતક વૈરાગ્ય શતકની અંદર એમણે બધી વિચિત્રતાઓની વાત કરી એમાં કહું કે માણસ કયા કયા કયો માણસ કયા પ્રશ્નોથી ઘેરાયો હોય છે ઉદ્ધારો એટલે બુદ્ધિમાન પુરુષ એ મત્સરથી ઘેરાયો હોય છે મત્સર એ ઈચ્છાને બીજાનું સારું ન જોઈ શકે બીજો કોઈ સારું કરે તરત એમ આપણા મને અંદર થાય કે મને ખબર છે એને કેવી રીતે પૈસા લઈ રહ્યા છે મને ખબર છે એ શું કરે છે મને ખબર છે એ ભારતથી અહીંયા કેવી રીતે આવે છે આજે બહુ ઉજળો થવાની વાત કરે છે આજે બહુ મહત્તા બતાવે છે તો આ છે મત્સર બીજાના ઉત્કર્ષને ન જોઈશ એક રોહીને ચોરને ભગવાને આવકાર્યો એક નેતા જ મુનિને ભગવાને આવકાર્યા ક્યારે મત્સર ક્યારેય ઈર્ષા કરી નથી ક્યારેય એવો ભાવ નથી રાખ્યો કે આને ન આપવા દેવાય. જે આવે છે જેટલું કરે એટલું ઉત્તમ છે. શિવજી અંદર એક વાત યાદ રાખવા જેવી છે કે આજે જે નાનું સરખું પણ કામ કરે છે એ કાલે મોટું થઈ શકે છે, પણ જો મત્સર ભાવ રાખીને આપણે એની ચિંતા કરીશું, આપણે મત્સર્ય ભાવ રાખીશું, તેના મનની અંદર એવો ભાવ થશે કે ત્યાં ગયો તો પણ બધાના મોઢા જોઈને મને એમ લાગે છે કે હવે ત્યાં જવા જેવું નથી. એના એ દોષમાં એની એ પ્રવૃત્તિની અંદર આપણે નિમિત્ત બનીએ છીએ. એ નિમિત્ત ન બની એટલે અહીંયા કહે છે કે મત્સર ભાવ બીજાનું સારું જોઈને હંમેશા અનુમોદનાનો ભાવ, ભલે શત્રુ હોય, ભલે આવડો દુશ્મન હોય, પણ એનું સારું કામ હોય તો એ સારા કામની પ્રશંસા કરવાની ઉદારતા. જો દ્વેષ ન હોય તો જ કરી શકે, નહીં તો નહીં કરી શકે. એટલે મહાપુરુષોના માટે એવું કહેવાય છે કે મહાપુરુષો પાસે ઘણા બધા લોકો દ્વેષ ભાવથી આવતા, છૂટી રીતે આવતા, બદલો લેવાની ભાવનાથી આવતા, પણ મહાપુરુષોનું મન હૃદય એટલું બધું વિશાળ હતું કે એમની પાસે આવે કે આપવામાં આવે અને એનો બધો જ રોષ સમાપ્ત થઈ જતો. કારણ કે દરેક પ્રત્યે ઉદારતાનો ભાવ છે, જે થઈ રહ્યું છે ઉત્તમ થઈ રહ્યું છે એવો ભાવ આજે અહીંયા આવે છે, કાલે એ છલાંગ પણ લગાવી શકશે. આવા ભાવથી જે આપણે એનો અનુમોદના કરીશું ત્યારે આપણે મત્સરથી મુક્ત થઈ શકીશું. સાધુ પર્યાય એ અસૂયા છે, અસૂયા આમ તો ઈર્ષાનું જ એક સ્વરૂપ છે, પણ અસૂયા એ છે કે અંદરથી આપણે જાણતા હોઈએ કે આ અમે મારે ક્ષમા આપી દેવી જોઈએ, પણ ક્ષમા આપી જ ન શકે. આ અસૂયા છે, બધા સમજાવે ક્ષમા આપી દો નહીં આપો. ખાસ કરીને આવી અસૂયા પરિવારની અંદર દેરાણી દેખાય, સાસુ બહુ ભાઈ ભાઈ એ લોકો વચ્ચે થાય છે. એટલા નગરો પરિવાર ધનવાનો તો બહુ પૈસા હતા, સાત પૈકી સુધી ખૂટે નહીં એટલું બધું સ્મરણ. પિતાજી ગુજરી ગયા, મોટાભાઈએ કહ્યું કે ભાઈ હવે આપણે બાટલા પાડી દેવા જોઈએ. લિસ્ટ બનાવવામાં આવ્યું સંપત્તિનું, સ્થાવર સંગમ મિલકતનું, આખું લિસ્ટ બની ગયું. મોટાભાઈએ એ લિસ્ટ નાનાભાઈ સમક્ષ કે જો મેં આ બે ભાગ કર્યા છે, કેટલી સંપત્તિ છે એ આ છે, એના બે ભાગ કર્યા છે, બધું જ મેં સમજી વિચારીને બરાબર વહેંચણી કરી છે. તું નાનો છે એટલે પહેલો ચાર્જ સારો આપણે એમાંથી કયો ભાગ તારે જોઈએ. એટલે નાના ભાઈએ કીધું તમારે આ ભાગ જોઈએ છે, કઈ બંને ન વહેંચણી થઈ ગઈ સારી રીતે. એક દિવસ નાનો ભાઈ મોટાભાઈના ઘરે જાય છે અને ડ્રોઈંગ રૂમની અંદર ફ્લાવર વાઝ જોવે છે અને કહે છે કે ભાઈ તમે આ તો જે લિસ્ટ બનાવી દો એમાં તો આ લખ્યું નહોતું. શું કહે છે? આ લખ્યું નહોતું, આ તમે કેમ રાખી લીધું? तो मोटा नहीं है ना समझावे जो भाई अपना घर में बे फ्लावर आ जाता है समझ एक खुशी कर एक दर्शित हूँ हूँ एवं मानतो तो क्या कोई હું રાખું કે તું રાખે એમ કે બહુ મોટો ફરક પડવાનો નતો છે ભાઈ આ તો એમ ઠીક છે એમ ઠીક આનું મૂલ્ય તમને ખબર છે કેટલું છે તમને વચ્ચે ઝઘડા શરૂ કર્યા કોર્ટમાં કેસ માણસની અંદર જયારે વેર દ્વેષ દોષ મત્સર રોષ આ બધું પેદા થાય ત્યારે કેવું થાય એક વાર કોર્ટમાં ગયો હતો હાઈકોર્ટની અંદર એક કેસ ચાલતો હતો જજ સાંભળી રહ્યા હતા પક્ષ અને વિપક્ષ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામડાનો બે પરિવારનો કેસ હતો એક જુવાન સ્ત્રી એ વિપક્ષમાં હતી અને એના સાસુ સસરા એ પક્ષમાં પક્ષકાર હતા એટલે જુવાન સ્ત્રીએ સાસુ સસરા ઉપર એક આક્ષેપ કર્યો કે જજ સાહેબ મને બધું આપી વાલો હોય છે પણ મારી મારા દાગીનાનો લાકડાનો એક ડબ્બો એ હજુ આવતા નથી શું દાગીનાનો લાકડાનો ડબ્બો જે આપણે જોઈએ છીએ કે પેલો પતરાથી મળેલો લાકડાનો ડબ્બો હોય એની કિંમત કેટલી એટલે જજ ગુસ્સે થઈ ગયા પેલા સાસુ સસરા ઉપર વાત એમ બની હતી કે આ સાસુ સસરાનો દીકરો જે હતો એ મૃત્યુ પામ્યા અને આ જુવાન સ્ત્રી છે એને સાસુ સસરા એ જ કહ્યું કે ભાઈ તમે હવે જુવાન છો તમે પરણી જાઓ અમે તમને પરણાવવા તૈયાર છીએ તમારો સંસાર હજુ ઘણો લાંબો છે એટલે આવી રીતે તમે જીવો એના કરતા વધુ સારી રીતે જીવો એટલે વિચાર કરી નાખો અને તમારું જે કઈ છે એ બધું અમે તમને આપી દેવા તૈયાર છે બધું ગણતરી કરીને આપ્યું તો એક નાનકડો લાકડાનો ડબ્બો તમે જો કે 50-100 રૂપિયાનો ડબ્બો હોય લો ગાર્ડન કે એવા સ્થળે ફૂટપાથ ઉપર મળતો હોય છે એટલે પેલા સસરાએ કીધું કે સાહેબ હું આવો બે ડબ્બા લઈ આવ્યો છું પણ આ લેતી નથી એટલે જજ ગુસ્સે થઈ ગયા જજે કીધું કે પણ શું કામ લે એને તો પેલા ડબ્બા સાથે એનો ઇમોશનલ વેલ્યુ છે એને એ જોઈએ છે એ જ આપો તો તમે આ ઝઘડો તો ઘણા વર્ષોથી ચાલતો હશે અને આ ઝઘડો જે ચાલતો હશે એ ઝઘડા દરમિયાન જેટલા પણ ઇન્વોલ્વ થયા છે એના મનના ભાવો કેટલા મલિન થયા છે પેલા નાની કોર્ટમાં મેટ્રોપોલિટન કોર્ટમાં પછી ત્યાંથી સેશન કોર્ટમાં પછી ત્યાંથી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ત્યાંથી પછી હાઈકોર્ટમાં કેટલા પૈસા બરબાદ થયા છે પણ પેલી સ્ત્રી માનવા તૈયાર નથી કે ના મારે તો એ જ ડબ્બો જોઈએ જજ પણ પેલા લોકોને ફકરાવે છે કે ના તમે એ ડબ્બો આપો પેલા કહે કે પણ છે નહીં અમારી પાસે તમે કહો તો અમે પૈસા આપવા તૈયાર છીએ તમે કહો તો અમે એને 10 ડબ્બા ખરીદી શકાય એટલા પૈસા આપવા તૈયાર જજ કહે કે ના ના તમે તો ઇમોશનલ વેલ્યુ છે એને શોધી કાઢો એને જયારે આપ્યો હશે એના મા બાપે ત્યારે કેટલા ભાવથી આપ્યો હશે કે મારી દીકરીની અંદર પોતાના ઘરે ના હશે ના હશે આ સત્ય ઘટના હું તમે ભણે કે દ્વેષ અંદર પેદા થાય ત્યારે કેટલો ભયંકર મન સંસારને રફે દફે કરી નાખે છે એક નાનકડી એક સાવ સામાન્ય વસ્તુ એના પ્રત્યેનો આ જે ભાવ ઉત્પન્ન છેવટે શરૂઆતમાં જજે જે વાત થઈ હતી એ તો ખાલી આ લોકોને કપડાવા માટે પેલાને સંતોષ થાય એના માટે પછી જશે કીધું કે બેન તમને બધું આપવા તૈયાર છે, શા માટે તમે ચીજ કરો છો અને શા માટે વકીલો પાછળ પૈસા ખર્ચો છો તમે? આવા 1000 ડબ્બા ખરીદી શકો એટલા પૈસા ખર્ચી નાખશો તમે? આપણે સૌ જાણીએ છીએ કે એડવોકેટ લોયર કેટલા પૈસા લઈ જાય છે, પણ એનો અંદર જે દ્વેષ પડ્યો છે એ સત્યને સમજવા નથી દેતો. સત્યની ઉપર એ દ્વેષ એક પડદો બની જાય છે અને હું જે કરું છું તે સત્ય છે, એ પેલો દ્વેષ આવો એક ભયંકર પડદો બનીને આપણી સમક્ષ ઉપર છે. જે છેવટે કહું કે ભાઈ જો તમે હું આજે નહીં આપું છું, આજે આ કહીશ અહીંયાથી પૂરો થઈ જવો જોઈએ અને તમને જે તમારી ઈચ્છા હોય કહો કે એટલા પૈસા હું અત્યારે કહું છું, જજમેન્ટમાં લખી દઉં છું કે આટલા પૈસા તમને આપી દે. પેલા લોકોને પૂછ્યું તમે પૈસા આપવા તૈયાર છે? તમે સામે તમે પૈસા આપી દે, અમે તો આ બબારીમાંથી આ તકલીફમાંથી આ પ્રપંચમાંથી બહાર નીકળી જવા માંગીએ છીએ. વાત કેટલી છે, કેટલી વાત છે. માણસની અંદર રાગ અને દ્વેષ પડ્યા હોય છે ત્યારે કેટલો સમય ને કેટલી શક્તિ અને કેટલા પૈસા બરબાદ કરે છે. મનુષ્ય ભાવ કેવી રીતે વેરતી નાખે છે. આ બંને ભાઈઓ બંને લડવા માંગ્યા કે આ વખતે મને કેમ ના નાના ભાઈએ કેસ કરી નાખ્યો. આનો કેસ ચાલ્યો, કેસ ચાલ્યો 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 કોર્ટમાં પહોંચ્યા. જજ પાસે આવે લાસ્ટ ઇયરિંગ હતું. જજે કીધું કે તમે પેલો ફ્લાવર વાસ લઈને આવજો, મારે જોવું છે, જોવું છે કેવું એન્ટિક છે, મારે જોવું છે. લઈને આવ્યા એટલે સીધો હાથમાં લઈને છોડી દીધું, પેલું તૂટી ગયું. હવે આ એક જ રસ્તો છે કે આ ટુકડાના વેચવી, આ ટુકડા જે છે ને એને અડધા અડધા કરી વેચી લઈએ એટલે તમારા બંનેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. માણસની અંદર જયારે આવા ભાવો ઉત્પન્ન થાય છે રાગ અને દ્વેષમાં, ત્યારે પોતાના સગા વાલા પણ પરાયા દેખાવા લાગે છે, મા ગણ્યો ભાઈ પણ દુશ્મન લાગવા માટે. બે ભાઈઓએ થોડીક ગુનેહ રાખ્યો, થોડો વિવેક રાખ્યો હતો. મોટાભાઈએ કીધું હતું કે ભાઈ લઈ જાજા, તારે તારે ધીરે ધંધુ લઈ જા તો વિવાદ આટલો વધ્યો ન હોય. અસૂયા આજે દ્વેષનું એવું સ્વરૂપ છે કે ક્ષમા જ ના આપવા દે. મનની અંદર ભાઈને ક્ષમા ના આપવા દેવાનું કારણ એટલું જ કે મેં બધું આપીને એને પહેલા આપ્યું અને આ એક ફ્લાવર વર્ષ નથી છોડી શકતો, હું બી જોઈ લઈશ તમે. આ અસૂયા અને અસૂયાના કારણે ક્ષમા ના આપી શકે. આપણે ગુણચેન અને અગ્નિશર્માની વાત જોઈ, થોડીક વાત એની પણ કરીશું. ઠીક, ગુણચેનની અંદર આપણે અગ્નિશર્માની અંદર એટલો ગેર ફાયદા થયો કે હું એનો બદલો લીધાર રહીશ નહીં. આજે તો હું નિર્બળ છું, આજે મારી પાસે કશું નથી. એને વેરનો વેરનો વિભાગ કહેવાનું પરિણામ શું આવે છે એની વાત કરી છે. અને પ્રચંડ એટલે કોઈ પણ મળે એની સાથે ઝઘડો કરવો, જે મળે એની સાથે વિવાદ કરો. અરે ભાઈ તમે કેમ નતા આવ્યા કાલે, તમારે જ જરૂર હતી, તમે આવ્યા નહીં, આ ના થયું તે ના થયું. એટલો બધો પ્રચંડ પ્રચંડ સ્વરૂપ એટલે વિકારી સ્વભાવ, નાની નાની વાતોની અંદર ઝઘડો કરવો, તો આ બધા જ દ્વેષના સ્વરૂપો છે. આ બધાના કારણે દ્વેષ ઉત્પન્ન થાય છે, એ દ્વેષ પર વિજય મેળવવો જોઈએ. આ દ્વેષ રાગ અને દ્વેષના સ્વરૂપને ઉમાસવાથી મહારાજે પર્યાયો દ્વારા આપણી સમક્ષ મૂક્યો. ક્યાં પર્યાય છે અને આ જુદા જુદા સ્વરૂપ છે એ બરાબર સમજાય તો દ્વેષ પર વિજય કરી શકે. હવે આપણે એ રાગ અને દ્વેષથી જે પરિસ્થિતિ નિર્મિત થાય છે તેની વાત આપણે યોજન પછી વિરામ પછી કરીશું.
Jesus.